તારીખ 25/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 273 અને 274 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 129.
દ્રષ્ટિ પ્રધાન એટલે દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ મુખ્ય બતાવનારું શાસ્ત્ર છે. તેની પ્રધાનતાથી સર્વપ્રથમ ત્યાં ચાલ્યું છે. જ્ઞાન પ્રધાન આગમમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત એવા જે જ્ઞાનના અનેક પ્રકારે જ્ઞેયો છે, જ્ઞાનમાં અનેક પ્રકારે સર્વજ્ઞેય જ્ઞાનમાં જ્ઞાન ગોચર થાય છે. સમ્ય જ્ઞાન એને કઈ પદ્ધતિથી જ્ઞેય માત્રપણે વિષય કરે છે એવી પદ્ધતિથી પ્રવચન સારનો વિષય લે છે. ત્યાં જીવની અવસ્થામાં ઉત્પન્ન થતો દોષ અને વિકાર જીવથી પોતાથી થયો છે એમ કહ્યું છે. એમાં એમ કહેવું છે કે જીવનો કાય વિકારી કે અવિકારી જીવનું કાય જીવમાં થાય છે. જીવનો પોતાનો કરેલો અપરાધ છે. પોતાનો કરેલો અપરાધ હોવાથી પોતે મટાડી શકે છે. જે કાર્ય જેના દ્વારા થયું હોય તે કાર્યમાં ફેરફાર થવાનો પણ તેનો જ અધિકાર છે. જો બીજા દ્વારા થયું હોય તો એ બીજો સુધારે. એક તો એ નિશ્ચય છે, અસ્તિનું પડખું એ છે. નાસ્તિથી કર્મના ઉદય નથી, કર્મના ઉદય કરેલો નથી એમ કહેવું છે. જીવના સ્વચતુષ્ટ દ્રવ ક્ષેત્રકાળ ભાવ જીવમાં છે. કર્મ પરમાણુના દ્રવ ક્ષેત્રકાળ ભાવ કર્મ પરમાણુના છે. સ્વચતુષ્ટથી જીવ અને અજીવ પદાર્થ તદ્દન ભિન્ન છે. તેથી કર્મના ઉદયથી ઉદય જીવને રાગ કરાયો છે એમ એમ નથી એવું જ્ઞાન કરાવવા માટે એ સમ્ય જ્ઞાનનો વિષય છે. એવું સમ્ય જ્ઞાનમાં જણાય છે તે પ્રસિદ્ધ કરવા માટે એમ કહેવામાં આવ્યું છે કે વિકાર કે જીવથી પોતાથી થયેલો છે, પોતાથી કરાયેલો છે, બીજાથી કરાયેલો નથી. સામાન્યપણે દોષના વિષયમાં સહજ જ વિપરીતતા સંસારી જીવને મિથ્યા દ્રષ્ટિ જીવને વર્તે છે. દોષના પ્રકરણમાં પોતે નિર્દોષ છે અને પોતાનો દોષ થવાનું કારણ પણ બીજા કોઈક છે એમ પોતે નિર્દોષ મહંત રહેવા ચાહે છે. લૌકિકમાં પણ લોકો એવી દલીલ કરતા સંભળાય છે કે આવું કાર્ય અમે કર્યું એનું કારણ ફલાણા ફલાણા પ્રકારના સંયોગો ઊભા થયા તેથી થયું છે. ખરેખર અમે કાંઈ એવું કાર્ય કરીએ નહીં ને એવું કાર્ય થયું હોય તો અમારો દોષ એટલા માટે ન ગણવો જોઈએ કે એ સંયોગોને કારણે અમારે આમ કરવું પડ્યું છે, માટે એ સંયોગો દોષિત છે, અમે તો નિર્દોષ જ છીએ. આ પ્રકારે સામાન્ય રીતે દોષના પ્રકરણમાં બીજા પોતાનો દોષ પણ બીજાના કારણે છે એ એક પ્રસિદ્ધ પણે અનિચી સંસારી જીવો વિશ્વાદ્રષ્ટિ જીવો આચરે છે. એને પહેલા તો એ ન્યાય ગ્રહણ કરવો ઘટે છે કે પોતાનો દોષ પોતે કરે છે, પોતાનો દોષ બીજો કરે છે, બીજો દોષ કરે છે એમ માનવું એ જ ખરેખર મોટો દોષ છે. એ પરને પોતાનું માનવા બરાબર છે. જે ચીજ પોતાની ચીજ પારખી છે હજી પણ છે એના ઉપર સ્વામિત્વ, એના ઉપરનો અધિકાર સ્થાપવાનો એ વ્યર્થ પ્રયાસ છે, જૂઠો પ્રયાસ છે. બીજા મારા ઉપર કાંઈ કરે છે અને હું બીજા ઉપર કાંઈ કરું છું એમ આપોઆપ થાય છે. એટલે પ્રથમમાં પ્રથમ આ ન્યાયનું ગ્રહણ કરવું જોઈએ કે પોતાના અપરાધનું કાર્ય છે તે પોતાનું છે અને બીજા કોઈનું નથી. પોતાના પોતાથી સ્વયં પણ એ કરાયેલો અપરાધ છે અને એ પોતે જ મટાડવો જોઈએ. એ જ એનો ઉપાય છે. નહીતર કર્મનો ઉદય મટે તો મારો દોષ મટે, સંયોગો ગરબડવાળા છે સરખા થાય તો મારો દોષ મટે, એમ આવ્યા વગર રહે. વળી પોતાના દોષ થવાનું કારણ કર્મનો ઉદય કે બહારમાં નો કર્મરૂપ સંયોગો છે એમ શ્રદ્ધાંતમાં સ્વીકારતા પોતાનો દોષ મટાડવાનો પોતાના હાથની બાજી રહેતી નથી, પોતાનો કંટ્રોલ રહેતો નથી. શું કરીએ, આ પ્રકારના સંયોગો છે ને આ પ્રકારનો ઉદય છે, આમાં બીજો કોઈ રસ્તો અમારા અમને દોષ કર્યા સિવાય બીજો રસ્તો રહેતો નથી. એ પરિસ્થિતિમાં નિર્દોષ થવાનો ઉપાય, સ્વતંત્ર ઉપાય, એનો ઘાત થાય છે, એની હાનિ થાય છે અને માર્ગનો ઉન્માર્ગ ગ્રહણ થઈ જાય છે. એ પરિસ્થિતિ ઊભી થાય છે. એ વગેરે ન્યાયો બતાવવા વિકારને પણ શુદ્ધ નહીં થી એટલે અશુદ્ધ નિશ્ચય નહીં થી જીવનો કયો છે. આમ જીવનો વિકાર છે, જીવથી કરાયેલો છે, બીજાથી કરાયેલો નથી, એ એનો અનેકાંત છે. જીવ પોતે કરે છે ને એ બીજો કરતો નથી, બીજું કોઈ કરતું નથી, એમ અસ્થિ નાસ્તિ છે, એનું અનેકાંત છે. પ્રવચન સારનો વિષય આત્માની પર્યાયની પર્યાયમાં રહેલા વિકારનું સમ્યક જ્ઞાન દ્વારા કયા પ્રકારે જ્ઞાન થાય છે, કેવી પદ્ધતિથી જ્ઞાન થાય છે, ભલે દ્રષ્ટિ એને જરા પણ વિષય કરતી નથી, એને ઉપાદેય પણ સ્વીકારતી નથી. દ્રષ્ટિનો વિષય એટલો ભલે શુદ્ધાત્મા ત્યારે છે સમ્યક જ્ઞાનના કાળમાં, તો પણ જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. સ્વપર પ્રકાશક એવું સમ્યક જ્ઞાન, એમાં સ્વજ્ઞેય પરજ્ઞેય, પરજ્ઞેયની ઉપસ્થિતિ, ઉદયની ઉપસ્થિતિ, નિમિત્તની ઉપસ્થિતિ, જીવનું સ્વતંત્રપણે કાર્યનું કરવું, તે કાર્યમાં સ્વલક્ષે શુદ્ધતાનું કાર્યનું કરવું, પરલક્ષે અશુદ્ધતાના કાર્યનું કરવું, એ વગેરે પ્રકારે ચોખ્ખે ચોખ્ખું જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું નિર્મળ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એવું સમ્ય જ્ઞાનનું આ કાર્ય છે એમ કેવું છે. પ્રવચન સાર ગ્રંથ એ જ્ઞાન પ્રધાન ગ્રંથ છે. સમ્ય જ્ઞાનની પ્રવૃત્તિના અનેક પ્રકારના પરિણામ કેવા કેવા હોય છે ધર્મી ને મોક્ષ માર્ગીજી ને, અને એમાં શું શું ન્યાય રહ્યો છે, ન્યાય શું છે, અને સાથે સાથે ન્યાયને અનુસરીને પરમાર્થ શું છે, એ બધો વિષય એની અંદર, એ જ્ઞાન પ્રધાન વિષયની અંદર નિરૂપિત થયેલો છે. 234 ગુણ થઈ ગયા, 294 બે નહીં પરસ્પર વિરોધી છે. શ્રુત જ્ઞાન માં દ્રવ શ્રુત જ્ઞાન, દ્રવ શ્રુત ના જે પ્રકાર છે, દ્રવ શ્રુત ના કથન ના પ્રકાર છે, એમાં મુખ્યપણે બે નહીં થી કથન ચાલ્યું છે. એક નિશ્ચય ને અને એક વ્યવહાર ને, તેમાં બંને નહીંનો વિષય અલગ અલગ જુદો જુદો છે, બંને નહીંના વિષયનો વિરોધ છે, બંને નહીંની પ્રવૃત્તિ પણ વિરુદ્ધ છે, અને છતાં તે બંને પ્રકારના નયો તે શ્રુત જ્ઞાનના દ્રવ શ્રુતના વિભાગ છે, જ્ઞાનમાં તે બંને સમ્ય જ્ઞાનના પર્યાયો છે. નયના વિષયમાં ખુલાસો એ છે કે નય છે એમાં જ્ઞાન નહીં અને વચન નહીં અથવા શબ્દ નહીં, એમ બે પ્રકારે નય છે. જ્ઞાન નય છે તે ભાવ નહીં છે, અને કથન છે, વચન છે, શબ્દ છે તે દ્રવ્ય નહીં છે. દ્રવ અને ભાવ એમ બે પ્રકારે નય છે. નયના બે પ્રકાર, દ્રવ અને ભાવ. એમાં જ્ઞાનના અનેક અંશો, અનેક આત્માના ધર્મોને, ગુણોને, ભેદોને વિષય કરે છે, તે જ્ઞાનના અંશોને જ્ઞાન નહીં કહેવામાં આવે છે. અને તેનું જે કથન વચન દ્વારા પ્રસિદ્ધપણે કરવામાં આવે છે તેને વચન નહીં અથવા શબ્દ નહીં કહેવામાં આવે છે. તો કહે છે કે એમાં બે નહીં મુખ્ય છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નિશ્ચયની આત્માના શુદ્ધ નિશ્ચય સ્વરૂપને બતાવનારી નહીં છે, જ્ઞાનથી જાણનારી છે, અને શબ્દ દ્વારા કહેનાર છે. વ્યવહાર નહીં તે શુદ્ધ નહીં નિશ્ચય નહીંના વિષયને છોડીને ગુણ ભેદ, પર્યાય ભેદ, પર નિમિત આદિ અનેક પ્રકારના એ સિવાયના જે વિષયો છે તેને જાણનાર છે અને તેનું કથન કરનાર છે. આમ જ્ઞાનમાં એટલે ભાવશ્રુતમાં, ભાવશ્રુત જ્ઞાનમાં અને દ્રવશ્રુત આગમમાં, દ્રવશ્રુત છે તે આગમ છે, એ બંનેમાં બે નહીંની પ્રધાનતાની પ્રવૃત્તિ છે. પ્રધાનતયા આ બે નહીંની પ્રવૃત્તિ છે, વચનથી અને ભાવથી. હવે એ બે નહીંને જુઓ તો બંને નહીંનો વિષય તદ્દન જુદો જુદો છે, વિરોધવાળો વિષય છે. એકનો વિષય અભેદ સ્વદ્રવ છે, બીજાનો વિષય ભેદો અને પરદ્રવ છે. આમ બંને નયોનો વિષય વિરોધ છે, તેથી બંને નયોની પ્રવૃત્તિ પણ વિરુદ્ધ છે. એક સમ્યજ્ઞાની જીવના જ્ઞાનમાં હોવા છતાં અને એક દ્રવશ્રુતના પેટા વિભાગ હોવા છતાં, તો એમ આવ્યું છે કે આ બધો વિષય તો દિગ્ધ્વનિમાં આવ્યો છે. એટલે એમ કહેવામાં આવે છે કે ભગવાને બે નહીં કહ્યા છે, એક નહીંનો પક્ષપાત શા માટે કરવો? જો ભગવાને બંને નહીંથી નિરૂપણ કર્યું છે, કેવળ જ્ઞાનના દિવ્ય ધ્વનિના વખતમાં તો ઓમકાર ધ્વનિ આવે છે, પછી રચના કરે છે, ગંધર્વદેવ કરે છે, 14 પૂર્વની 12 અંગની 11 અંગને 14 પૂર્વ એટલે 12, એમાં વ્યવસ્થિત રીતે ભેદ પ્રભેદથી બધું નિરૂપણ આવે છે. સૂચે છે કે એમાં બે નહીંથી જે વિષય ચાલ્યો છે એ કયા પ્રકારે ચાલ્યો છે. સામાન્ય રીતે એમ કહેવામાં એમ સમજવામાં આવે કે બંને નહીં કયા છે તો બંનેનો અધિકાર સરખો, બંનેની કિંમત સરખી, બંનેનું સ્થાન સરખું, કોઈ ઉચ્ચ સ્થાને ને કોઈ નીચ સ્થાને એવું કાંઈ હોવું જોઈએ નહીં. આમ સામાન્યપણે વિચારવામાં આવે છે કે સાધકજીવને એ પ્રકાર નથી. સાધકજીવને નિશ્ચયની મુખ્યતા હોય છે અને વ્યવહારની ગમતા હોય છે. ભલે બંને નયોનું નિરૂપણ આગમમાં કહ્યું હોય તો પણ એ વાત સાથે સાથે કહી છે. વ્યવહાર નો વિષય અને વ્યવહાર જે છે એમ અનેક જગ્યાએ કહેવાય છે. ક્યારેક એથી નીચેના વ્યવહારની અપેક્ષાએ ઉપરનો વ્યવહાર ઉપાદે છે મર્યાદિતપણે અપેક્ષિતપણે કહ્યું હોય, છતાં હે છે એ વાત અનેક વાર આવે છે. એક વાર પણ એ વાત આવતી નથી કે નિશ્ચય હે છે, એની ક્યાંય કોઈ અપેક્ષાએ પણ આવતું નથી. એ શું સૂચવે છે કે બંનેની કક્ષા જુદી જુદી છે, બંને એક સ્તરના વિષય નથી એમ એમાંથી પ્રસિદ્ધ થાય છે. બંને એક સ્તરના વિષય નથી, બંને ભિન્ન ભિન્ન સ્તરના વિષય છે. એક ઉપાદે છે અને એક હેય છે એમ ગ્રહણ કરવું જોઈએ. પ્રવૃત્તિ એટલે જ્ઞાનનું પ્રવર્તન, જ્ઞાનનો વ્યાપાર થવો એને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બે નહીંની પ્રવૃત્તિ એમ કહો તો શુદ્ધ નિશ્ચય નહીં છે, એ શુદ્ધાત્મ સ્વભાવને વિષય કરનારું જ્ઞાન છે. અશુદ્ધ નિશ્ચય નહીં છે અથવા વ્યવહાર નહીં છે તે રાગ ભેદ નિમિત્ત ઉદય પરગ્રહ જે અનેક પ્રકારે અનેક જીવને વિષય કરનારું જ્ઞાન છે. એમ જ્ઞાનની પ્રવૃત્તિ આ બે પ્રકારે થાય છે. એ બંને પ્રકારમાં એક પોતાના નિજ સ્વરૂપને વિષય કરે એ ઉપાદે ગણવામાં આવ્યું છે. હે ઉપાદેના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે પ્રમાણથી તો બંને જ્ઞે છે, પણ હે ઉપાદેથી વિચારવામાં આવે તો આ હે છે વ્યવહારનીનો વિષય, હે છે નિશ્ચયનીનો વિષય ઉપાદે છે એમ છે. એમ બંનેનો બંનેને પરસ્પર વિરોધી છે, આમ વિરોધ છે બે વચ્ચે આવશ્યક સમયસારની અંદર. વર્ણ વિરોધ ધ્વંસીની શાત પદાંકે જીનવત શિરમંતે સ્વયં વાંત મોહા, આવશ્યક શરૂઆતમાં જ કળશ આવે છે. બંને નયોના વચન વિરોધને મટાડીને જે જીનવચનમાં મોરનું વમન કરીને રમે છે, સમય દ્રષ્ટિજીની વાત લીધી છે, એને બંને નયો એના પરિણમનમાં હોવા છતાં વિરોધ પામતું નથી, જ્ઞાનમાં અવરોધ પણ વર્તે છે આમ છે. નહીં તો એ તો સમય જ્ઞાનની જીવના જ્ઞાનની પ્રવૃત્તિ છે અને એ બંને પ્રકારના નય જ્ઞાનની પ્રવૃત્તિ પરસ્પર વિરુદ્ધ છે એમ તો કે છે. એ વાત એ તો શરૂઆત છે આ બોલ કે બે નય પરસ્પર વિરોધી છે. બંનેને વિષય વિરોધ છે, પ્રવૃત્તિ વિરોધ છે એના કથનને જોતા પણ બંનેમાં વિરોધાભાસ છે એ વાત સ્પષ્ટ થાય છે. અહીંયા તો એટલું જ વાત એવી છે કે બે માંથી ઉપાદે કોણ છે ને હે કોણ છે, આ ભૂલની અંદર જે તાત્પર્ય છે એટલું છે. જો તે એક હોય તો બે નહીં રહેતી નથી. કોઈ એમ કે બે ની જીમ કઈ નહીં રહે, એકા એવા બે ના જુદા જુદા વિચાર કરવાના રહેતા નથી. આપણે તો એકનું જ્ઞાન કરો, એકનું શ્રદ્ધાન કરો, એકનું આચરણ કરો, બીજું કઈ આપણે નયના વિષયની માથાકૂટમાં સમજીએ નહીં. કહે છે કે બે છે, બે છે, બે મટીને ક્યારે એક થાય એવું નથી. જો તે એક હોય અથવા બંને એક જ હોય, બંનેમાં કાંઈ ફેર ન હોય, તો પછી નહીં બે છે, બે નહીં છે એમ કહેવાનું રહેતું નથી. બેમાં બે પણ છે ત્યારે બે નહીં કહેવામાં આવ્યું છે. જુદા પણ પરસ્પર છે ત્યારે બે નહીં છે એમ કહેવામાં આવે છે. નથી એમ નથી, વ્યવહાર નહીં છે જ નહીં એમ નથી. પછી એનું જે પણ કહ્યું એને ગૌણ કરાવ્યું એટલે વ્યવહાર નહીં નથી, એનું અસ્તિત્વ નથી, એનું વિષય નથી એમ નથી. વ્યવહાર નહીં પણ પોતાના સ્વસ્થાનમાં છે અને જે પ્રકારે છે તે પ્રકારે તે સમ્ય જ્ઞાની જીવના પરિણમનમાં ન્યાય સંપન્ન છે એમ છે. ન્યાયથી તે સંપન્ન છે એમ સાથે સાથે જોવું જોઈએ, નહીં તો અન્યાય મોટો થઈ જાય. વ્યવહારનો પણ અન્યાય મોટો થઈ જાય. વ્યવહાર નહીં નથી એમ નથી, પરંતુ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચય નહીં રહેતો નથી. વ્યવહાર નહીં છે પણ એનાથી લાભ નથી, કેમ કે એની પ્રવૃત્તિ પર વિષય જ છે. વ્યવહારની જે પ્રવૃત્તિ છે એ સ્વવિષયક નથી. જે સ્વમાં પ્રવૃત્તિ કરાવે તે ઉપાદે છે અને પરમાં પ્રવૃત્તિ કરાવે તે ઉપાદે નથી એમ લેવું છે. મોક્ષ માર્ગમાં વ્યવહારની અનુસાર વ્યવહાર પ્રવૃત્તિ છે છે તો એના સ્થાનમાં તો સ્વીકારવી જોઈએ જોઈએ ને જોઈએ. એમાં એને ઉઠાવે તો મોટી ગડબડ થાય એવું વિષય છે. ભલે એનાથી લાભ નથી તો પણ આટલી વાત તો છે, એટલી વાત રાખીને છે એમ છે, નહીતર તો મોટી ગડબડ થાય એવું છે એમ. વ્યવહારનું વજન બહુ મોટું છે કે વ્યવહારે વ્યવહારમાં પણ ફેરફાર ચાલે નહીં. નિશ્ચયમાં તો ફેરફાર ચાલે જ નહીં પણ વ્યવહારે તો વ્યવહારમાં પણ ફેરફાર ચાલે નહીં એવું વ્યવહાર વિના વિષયનું પ્રતિપાદન છે. વ્યવહાર નહીં નથી એમ નથી, પરંતુ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચય નહીં રહેતો નથી. બે એકથી જશે, વ્યવહારથી લાભ થાય તો બે એકથી જશે. જીવથી અજીવનું કાર્ય થાય તો બે પદાર્થ જુદા નહીં રહે એમ એમ. વ્યવહારથી પણ લાભ થાય અને નિશ્ચયથી પણ લાભ થાય તો બંનેથી લાભ થાય એમ વાત થઈ જશે. પણ એમ છે અહીંયા વ્યવહાર એટલે વ્યવહાર નહીંના વિષયરૂપ પરિણામ. જેટલા કોઈ શુભ રાગ અને પરદ્રવ્યાશ્રિત પ્રવૃત્તિરૂપ પરિણામ છે એ આત્માને લાભનું કારણ છે એમ નથી. એનાથી જો લાભ માનવામાં આવશે તો નિશ્ચય નહીં રહેતો નથી, નિશ્ચય નિશ્ચય ઉડી જાય છે એમાંથી એમ. એનું સીધું ફળ આમ આવે છે. જે નિશ્ચય નહીં શુદ્ધ નહીં પરમ શુદ્ધ નહીં આત્માને અનુભવ કરાવનાર છે, આત્માને લાભનું કારણ છે અને અનુભવનું કારણ છે એ વાત ઉડી જશે એમાંથી, એનો જ ઘાત થશે એમ કહેવું છે. માટે વ્યવહારથી લાભ થાય એ વાત રહેતી નથી. આમ તો વ્યવહાર છે એ નિમિત્ત રૂપ છે, એટલે નિમિત્ત ઉપાદાન નો વિશે આગળ લે છે કે મોક્ષ માર્ગી જીવને જે મોક્ષ માર્ગ માં વ્યવહાર છે, એનાથી મોક્ષ માર્ગી જીવને પણ આત્મામાં લાભ થતો નથી. પણ એનું જે સ્તર છે, જેતે ગુણ સ્થાને જે વ્યવહાર પર્યાયનું જે સ્તર છે એ નિયત છે, ત્રણે કાળે નક્કી થયેલું છે. મોક્ષ માર્ગી શુદ્ધતા પ્રગટ કરનાર જીવને જે તે ગુણ સ્થાને અશુદ્ધતાની મર્યાદા આટલી જ હોય અને એથી નીચેના સ્તરની ન હોય એમ એ પ્રસિદ્ધ કરે છે, તેથી એના ફેરફારને પણ સ્વીકારવામાં આવતો નથી.
બરોબર.
જેમ કે કોઈ જીવને મુની દશા પ્રગટ થઈ તો મની દશા યોગ્ય આત્મસ્થિરતા અને રમણતા જે છે, સ્વરૂપ સ્થિરતા રૂપ જે આત્મામાં રમણતા થાય છે, ત્યારે જે શુદ્ધિ વધી એ શુદ્ધિ વધી એ સાથે સાથે બીજા પડખાને એમ પ્રસિદ્ધ કરે છે કે અશુદ્ધિ ઘટી. જો શુદ્ધિ વધી તો અશુદ્ધિ ઘટી, એ અશુદ્ધિ કેટલી ઘટી એ બતાવવા માટે એનો વ્યવહાર એનું સ્થાપન કરવામાં આવ્યું કે એમ એને પંચમાવૃતના નિરતિકાર પરિણામ હોય. 28 મૂળ ગુણના નિરતિકાર પરિણામ હોય. ઉત્તર ગુણની વાત જુદી છે, એ તો 84 લાખ ઉત્તર ગુણ છે મુનિના. કેટલા? 28 મૂળ ગુણ છે અને 84 લાખ ઉત્તર ગુણ છે. ઉત્તર ગુણમાં ફેરફાર જુદા જુદા નિર્દેશા જગતની મધ્યમ ઉત્કૃષ્ટ અવસ્થામાં ફેરફાર છે, પણ મૂળ ગુણ છે 28 મૂળ ગુણ ને પંચમાવર સમિતિ ગુપ્તે એમાં કોઈ ફેરફાર હોય કેમ કે એમની અશુદ્ધિ એટલી હદે તો ઘટી જ ગઈ છે અને એટલી અશુદ્ધિ વર્તતી જ નથી એમ ત્યાં સિદ્ધ કરવું છે. જો એટલી એ સિવાયની પણ અશુદ્ધિ એમને વર્તે છે તો એમને શુદ્ધિ થઈ નથી મુનિ દશા યોગ્ય એમ સાથે સાથે સ્વીકારવાનો પ્રસંગ આવી પડે છે એમ વાત છે. ઉત્તર ગુણ 84 લાખ ઉત્તર ગુણ છે મુનિના. એ અનેક પ્રકારના જે વ્યવહારના પ્રવૃત્તિના ભેદ પ્રભેદો છે, મુખ્ય છે એ સિવાયના પણ ઘણા છે. આચારના આચરણના શાસ્ત્રોમાં એ વિષય છે. ભગવાને આચરણ કહ્યું, અત્યારે જે આચરણ છે તો બહુ નાનું છે, નાનું શ્વેતાંબરમાં જે રચના છે મૂળ શાસ્ત્ર નથી, પાછળથી રચાયું તો કરોડો શ્લોકો એની અંદર હોય છે. લાખો કરોડો શ્લોકો એટલી વિશાળ રચના છે. એમાં શ્રાવકના મુનિના મુક્ષુઓના એથી ઉપરના બધા તમામ આચરણનો આખો વિષય એની અંદર સંકલિત થયેલો. એને ત્યાં નિમિત્ત કહ્યું છે એ જે વ્યવહાર આચરણ વ્યવહાર અશુદ્ધિ ને વ્યવહાર પ્રવૃત્તિ એને મોક્ષ માર્ગમાં નિમિત્ત કહ્યું છે, અને શુદ્ધ પરિણમને ત્યાં ઉપાદાન કહ્યું છે. ઉપાદાન નિજ શક્તિ પર નિમિત્તા હોય, નિજ શક્તિ રૂપ ઉપાદાન એ નિશ્ચય શુદ્ધ પરિણમન છે, પર નિમિત્ત રૂપ વ્યવહાર ત્યાં નિમિત્ત છે. પાણી ગરમ થાય છે, હવે એ નિમિત્ત ઉપાદાનનો વિષય ક્યાંથી લે છે કે પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી. અહીંયા મોક્ષ માર્ગ નિજ શક્તિથી શુદ્ધતા પ્રત્યે છે તેમાં વ્યવહાર નિમિત્ત નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય કરાયેલો નથી. જેમ નિમિત્તથી ઉપાદાનનું કાર્ય કરાયેલું નથી તેમ, પણ નિમિત્ત પણ નથી એમ નથી, એની ઉપસ્થિતિ પણ નથી એમ પણ નથી. એ ઉપસ્થિત છે, સચર છે, સાથે છે, અને એનું સાથે હોવાનું અનુકૂળ છે એમ એનું જ્ઞાન કરવું જોઈએ. ઉપાદાનને નિમિત્ત અનુકૂળ છે અને નિમિત્તને ઉપાદાનને અનુકૂળ છે, ઉપાદાન પોતે નિમિત્તને અનુરૂપ પ્રવર્તે છે એમ બંનેનો મેળ છે અને તેથી એનો સંબંધ જોડવામાં આવે છે. દ્રશ્ય પ્રકાર ભાવથી સંબંધ નહીં હોવા છતાં પણ એનો સંબંધ અહીંયા જોડવામાં આવે છે. જેમ કે જ્ઞાન અને અગ્નિ, તો જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન દર્પણ રૂપ પર્યાય છે એમાં અગ્નિ છે તે નિમિત્ત છે. જેવું જ્ઞેય છે એવું જ જ્ઞાનમાં એનું પ્રતિબિંબ છે. જ્ઞાનમાં જે પ્રતિબિંબ છે એ જ્ઞાનની જ્ઞાન ઉપાદાન શક્તિને કારણે છે, જ્ઞેયને કારણે. છતાં તે બરાબર જ્ઞાન પોતે અનુરૂપ પરિણમે છે, જેવું રૂપ છે એવું જ પરિણમે છે. ઉપાદાન અનુરૂપ છે નિમિત્તને, અને અહીંયા જ્ઞાન જેવું પરિણમ્યું છે એવું જ અહીંયા નિમિત્ત છે, એ અનુકૂળ નિમિત્ત છે. જ્ઞાનની એવી પર્યાય થવા માટે અનુકૂળ નિમિત્ત છે, નિમિત્ત પોતે અનુકૂળ છે. આ જો જ્ઞાન જ્ઞેયનું નિમિત્ત ઉપાદાન પણ સમજાય તો એને બધી જ જગ્યાએ નિમિત્ત નિમિત્તે સંબંધ સમજાઈ જાય એવું છે. કેમ કે જ્ઞાન પોતાના અનુભવ રૂપ છે અને જ્ઞાન કેમ થાય છે એના અનુભવથી એને ખબર પડે છે કે મારી શક્તિથી થાય છે કે એનાથી થાય છે. અહીંયા પીળો રંગ છે એનાથી અહીંયા જ્ઞાન થયું કે જ્ઞાન પોતાના ઉપાદાનથી થયું? જ્ઞાન એમ પોતાના ઉપાદાનથી થયું છે. આને કારણે અહીંયા જ્ઞાનનું થવા પણ નથી. જ્ઞાનનું જે કાર્ય છે એ તો પોતાની જ શક્તિને લઈને છે, તો ગમે એને થાય. ત્યાં પડદો આગો પાછો થાય, અહીંયા પણ થવું જ જોઈએ, બધું થવું મળદું હોય એને થવું જ જોઈએ. પણ જ્ઞાનની જે શક્તિ છે એને લઈને જ્ઞાન થાય છે, નહીં તો ગમે તેને થાય ને. જ્ઞાન શક્તિને કારણે જ્ઞાન થાય છે, બહારના નિમિત્તને કારણે જ્ઞાન થતું નથી. એવા તો ઘણા બોલાની અંદર આથી વધારે સૂક્ષ્મ બોલ આવશે જ્ઞાન જ્ઞેયના વિષયમાં. આ ગ્રંથમાં બીજાથી ઘણા બોલ એવા કે જ્ઞાન જ્ઞાનને કારણે છે અને જ્ઞેયને કારણે જ્ઞાન નથી. ભલે જ્ઞેયના કારણે જ્ઞાન હોય ત્યારે પણ એમ એની પોતાની ઉપાદાન શક્તિનો વિશ્વાસ ને ભરોસો કરે તો એ શક્તિની ખીલવટ થાય એવું છે, શક્તિનો વિકાસ થાય એવું છે. નહીતર પરાધીન પણ જ્ઞાનને પોતાને સ્વીકારતા જ્ઞાનનો વિકાસ રૂંધાઈ જાય, જ્ઞાન બીડાઈ જાય, જ્ઞાન મુરઝાઈ જાય, મૂંઢાઈ જાય જ્ઞાન, એ પરિસ્થિતિ ઊભી થાય છે. આ એનું વિજ્ઞાન છે. આત્માને ગુણના વિકાસનું કારણ અને ગુણને મૂંઢાવવાનું કારણ આ છે કે પોતે પરાધીન થાય છે, સ્વયં પરાધીનતા સ્વીકારે છે, પરની આધીન પણ પોતે જ ગ્રહણ કરે છે, ત્યારે પોતાની શક્તિ કુંઠિત થાય છે. એ જ જ્ઞાનનાદી શક્તિઓ પોતાના સ્વતંત્ર શક્તિને સંભાળીને પોતામાં રહે છે સ્વાધીનપણે, ત્યારે એ જ શક્તિઓનો વિકાસ થાય છે. કેવો વિકાસ થાય છે એનો ચમત્કાર કેવું જ્ઞાન દ્વારા બતાવ્યો છે કે નિરપેક્ષપણે જ્ઞાન પૂરેપૂરું અંતર્મુખ રહેવા છતાં અરિયંત પરમાત્માનું જ્ઞાન, સિદ્ધ પરમાત્માનું જ્ઞાન લોકાલોકને પ્રતિબિંબિત પણે જાણી લે છે. લોકાલોકના પદાર્થો અને એના ત્રણેય કાળના પર્યાયો, એના સર્વ ભેદો રહિત, પરિપૂર્ણ ભેદો સહિત કેવું જ્ઞાનની અંદર એક સમયમાં પ્રતિબિંબ પામે છે. જ્ઞાનને ફરીને એની સામે જોવું પડતું નથી. એ જ્ઞાનની નિર્મળતા અને સ્વચ્છતા પૂર્ણ વિકાસ પામે છે. ત્યાં એવું બને છે. વિચાર કરજો, ધ્યાન દેવા જેવું વિષય કે નિમિત્ત સામે હોય ત્યારે તો તમે એમ કહો છો કે આ નિમિત્ત જેવું હતું એવું જ્ઞાન થી, કેમ કે સામે નિમિત્ત હતું. પણ કોઈ વાર સ્મૃતિ જ્ઞાન માં સામે નિમિત્ત ન હોય એને જ્ઞાન થાય છે કે નથી થતું? સવારે આમ ખાધું તું, આ બનાવ બીનો તો ફલાણા ગામમાં આમ છે, અહીંયા આમ છે, ગુરુદેવ નું વ્યાખ્યાન આમ સાંભળતા હતા. ગુરુદેવ તો સ્વરૂપમાં બિરાજે, અહીંયા ક્યાંથી જ્ઞાન છે? બરાબર જ્ઞાન માં પ્રતિબિંબ ઉઠે છે કે નહીં? એનો અર્થ જ એ છે કે સામે નિમિત્ત હોય તો અહીંયા જ્ઞાન એમ કામ કરે એવું કઈ નથી. નિમિત્ત નું સામે અસ્તિત્વ હોય તે પર્યાય તે પ્રકારે તો અહીંયા જ્ઞાન એમ પરિણમે એમ કઈ નથી. જ્ઞાન જ્ઞાનના કારણે, જ્ઞાનના કાળે, જ્ઞાનની શક્તિથી સ્વયં પરિણમે છે એવો અનુભવ થઈ શકે છે, થાય છે. એમ પ્રસિદ્ધ કરે છે કે નિમિત્તના કારણે ઉપાદાનનું પરિણમન નથી. એ સ્પષ્ટ છે કે તમે કોઈ વાર એવું બન્યું છે કે ભાઈ કોઈ બી નહોતું જોયું એવું સ્વપ્નમાં કઈ જોયું? થયો છે એવો અનુભવ કોઈ વાર? એવું ચિત્ર વિચિત્ર જોયું કે એવું કોઈ દિવસ જોયું નહોતું, બન્યું નહોતું, બન્યું નથી, બન્યું નહોતું ને બન્યું નથી, છતાં જોયું, બરાબર જોયું, એમ કે છે કે નહીં? જે કાળે જ્ઞાનનો જેવો પર્યાય જ્ઞાનાકાર જ્ઞાકાર રૂપ થવાનો, તે કાળે તેવો તે પ્રમાણે થવાનો. સામે તેવું જ્ઞે હોવા ન હો એને આધીન જ્ઞાનનું પરિણમન નથી. પણ બહુ ભાગ એવું છે, અથવા જ્યારે સામે જ્ઞે હોય છે ત્યારે અહીંયા પ્રતિબિંબ પડે છે, એટલે એને ભ્રમ થાય છે કે જ્ઞેથી જ જ્ઞાન થાય છે. પણ ખરેખર એમ છે, દર્પણમાં અનેક પ્રતિબિંબ પડે છે. દર્પણને ઉપાદાન દો, સામે જે કોઈ પ્રતિબિંબો જ પડે છે એવા પદાર્થો છે, એ નિમિત્ત છે. તો દર્પણની શક્તિને લઈને એ પ્રતિબિંબ છે કે સામે પદાર્થોને લઈને છે? જો સામે પદાર્થોને લઈને પ્રતિબિંબ પડતું હોય તો એ જગ્યાએ કાચ કાઢી નાખીને પાછળની ફ્રેમ વાળું પૂઠું રાખો તો પણ પ્રતિબિંબ પડવું જોઈએ. માટે એની શક્તિ છે એ વાત તો સ્વીકારવી જ નહીં. પછી એ શક્તિનો પ્રકાર કેવો છે કે સામે પદાર્થ હોય તેવું પ્રતિબિંબ ઝીલવાનો એનો પ્રકાર છે, એ તો એના પ્રકારને નિશ્ચિત કરવાનો વિષય થયો. પણ એ શક્તિ જ નથી, જ્ઞાન સામેની શક્તિથી આ કાર્ય થયું એમ કઈ નક્કી કરાય નહીં. એનો શક્તિનો પ્રકાર આમ છે એમ ભલે નક્કી કરો, પણ એ શક્તિ એની જ નથી, એને સામાન્ય શક્તિ છે અને કાર્ય થાય છે એમ તો લઈ શકાય નહીં. એવો પ્રકાર છે જ્ઞાનનો, એ જ્ઞાનનો પ્રકાર સૂચવે છે. જ્ઞાનની કયા પ્રકારની શક્તિ છે એમ સૂચવે છે. એમ નથી કે એને કારણે અજ્ઞાન થયું, એવી એવા પ્રકારની શક્તિને સૂચવતું નથી. એનું કાર્ય, જ્ઞાન નું કાર્ય આ કરે છે. આ કેસરી રંગનું કપડું કેસરી રંગનું જ્ઞાન કરાવવાનું કાર્ય કરે છે, એવા પ્રકારને એ સૂચવતું નથી. કેમ છે? જન્માંગને મળવું, તમને શું દેખાય છે? પૂછવું શું? આંખો નથી, પંચેન્દ્રિય પ્રાણી છે. જે જન્માંગ હોય એનો ઉપયોગ નથી, ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ નથી, પણ લબ્ધ નથી એમ નથી, એની શક્તિ છે. ચક્ષુ ઇન્દ્રિયની એની શક્તિ છે. શું? મિત્ર તો ચોર ઇન્દ્રિય પ્રાણી થઈ જાય ને, એક ઇન્દ્રિયનો ભાવ થાય તો ચાર ઇન્દ્રિય વાળો પ્રાણી થઈ જાય, પણ એમ નથી. મનુષ્ય છે, સંની પંચેન્દ્રિય જીવ છે. એને પૂછો કે શું તમને જણાય છે, તો કે અંધારું જણાય છે. કેવું અંધારું જણાય છે? કે કાળું ધબ. કાળું ક્યાંથી જાય? સામે કઈ કાળું છે? ધૂંધળું જેવું કઈક છે ને, કઈક કે આંખ બંધ કરો, પોપચું બંધ હોય, શું દેખાય છે? કેવો રંગ દેખાય છે? તો લાલ પીળા દેખાય છે. એનો અર્થ શું થાય છે? કે જ્ઞાન નો ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ જે તે કાળે જે પ્રકારે પરિણમવા યોગ્ય છે તે કાળે, તે સ્વતંત્ર તેની તેટલી શક્તિ અનુસાર પરિણમે છે. એનામાં જ્ઞાનની જ્ઞાન કરવાની શક્તિ જ્ઞાશક્તિ છે કે નહીં, બસ આટલું વિચારવાનું છે. કોની શક્તિથી જાણે છે? એક ગુરુ છે, એક શિક્ષક છે, અનેક શિષ્યોને સમજાવે છે. પોતાની શક્તિ અનુસાર સમજે છે કે શિક્ષકની શક્તિ અનુસાર? લિમિટ એક છે કે અનેક છે? 50 વિદ્યાર્થીનો ક્લાસ છે. ઉપાદાનમાં જેટલી શક્તિ છે જ્ઞાનની, એટલું જ કાર્ય થાય છે, નિમિત્ત પ્રમાણે નહીં. જો નિમિત્ત પ્રમાણે જ્ઞાન થતું હોય તો બધાને સરખા માર્ગ મળવા જોઈએ, પણ એમ બનતું નથી. એ ઉપાદાનની શક્તિની સ્વતંત્રતાને પ્રસિદ્ધ કરે છે, સિદ્ધ કરે છે. શક્તિનો લોકો નિયમ કયો કે શક્તિનું કુંઠિત થવું અને શક્તિનો જે વિકાસ થવો એનો નિયમ આ છે, એનું વિજ્ઞાન આ છે કે જેટલું સ્વાશ્રિત પરિણમન થાય એટલો શક્તિનો વિકાસ થાય, અને જેટલું પરાશ્રિત પરિણમન થાય એટલું શક્તિનું મંદાવું થાય. આ એનો નિયમ છે, એનો નિયમ આટલો છે, વિજ્ઞાન આટલું છે એનો. અન્યમતીઓ જે ધ્યાન કરે છે એ ભલે દિવ્ય ધ્વનિના યથાર્થ ઉપદેશને ગ્રહણ નથી કર્યો, તો પણ ધ્યાન કરવું જોઈએ એટલું તો પકડ્યું છે એને. પછી પોતાની રીતે સમાધિ કરે છે, પોતાની રીતે ધ્યાન કરે છે, પોતાની કલ્પના પ્રમાણે કરે છે. પણ ખરેખર તો પોતાના સ્વક્ષેત્રની અંદર જે સ્વદ્રવ્યનું અવસ્થિતપણું છે, રહેવું છે, ત્યાં જ એકાગ્ર થવું છે. સર્વ પરિણામોને, તમામ સમસ્ત ગુણોના પરિણામને એમાં અંતર્નિમગ્ન કરવામાં આવે તો એ બધા જ ગુણનો વિકાસ થાય, એવું એનું વિજ્ઞાન છે આત્મ પદાર્થનું. પછી એ ખ્યાલ ના આવ્યો એટલે કોઈ ઈશ્વરની, કોઈ ભગવાનની, કોઈ મૂર્તિની, કોઈને કોઈ પ્રકારે કલ્પના કરીને એમાં લીનતા કરવાનું એ વિચારે છે, પણ કોઈ પરદ્રવ્યમાં કોઈ દ્રવ્ય લીન થઈ શકે એમ છે. વિષય દિવ્ય ધ્વનિ માટે નીકળ્યો છે, પણ એનું યથાર્થ ગ્રહણ ન થાય તો અન્યથા પ્રકારે પછી એ વાત ગમે તેમ રીતે ચાલુ રહી જાય છે. કેવું જ્ઞાન થાય છે એમાં છેલ્લા તો ધ્યાન ના જ પરિણામ છે ને, શુક્ર ધ્યાન ના પરિણામ છે. આ લોકોમાં તમારે જે કથા આવે છે એ પ્રકાર નથી કે ભાઈ ગમે તે પ્રવૃત્તિ કરતા હતા ને એમાં વિચાર આત્માનો આવ્યો ને કેવું જ્ઞાન થઈ ગયું એમ નથી. શુક્ર ધ્યાન ના પરિણામ છે. નીચે શુદ્ધો ઉપયોગ થાય ને ધ્યાન થાય, છઠ્ઠા ગુણ સ્થાન સુધી, ચોથા ગુણ સ્થાનમાં ધ્યાન થાય, પાંચમા ગુણ સ્થાનમાં ધ્યાન થાય, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ધ્યાન થાય, એ તો બધા એ ધર્મ ધ્યાનના પ્રકાર લીધા છે. ધ્યાન લીનતા મગ્નતા, પણ એથી ઉજ્જવળ શુક્લ એટલે એથી ઉજ્જવળ નિર્દોષ જે ધ્યાનના પરિણામ છે એ શુક્લ ધ્યાનના પરિણામ છે. એવા શુક્લ ધ્યાનના પરિણામમાં કેવળ જ્ઞાનનો વિકાસ થાય છે. કોઈ ગમે તે પરદ્રવ્યાથી પ્રવૃત્તિ ચાલતી હોય અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એવું કદી બનતો નથી, એનો નિયમ લીધો છે. શું કહે છે અહીંયા એક દ્રષ્ટાંત પાણીનો લીધો છે. આ જરા અઘરો દ્રષ્ટાંત છે એટલે લીધો છે કે પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી. પાણી ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી. અગ્નિનું નિમિત્ત પણ ભલે હોય પછી કોઈ પણ ગરમ ઇલેક્ટ્રિક થી ગરમ કરે તો સામાન્ય વાત છે. નિમિત્ત કે અગ્નિ નો સંયોગ જરૂર છે, પાણીનો સ્વભાવ શીતળ છે અને સ્વભાવ અનુસાર તો એની અવસ્થા શીત અવસ્થા હોવી સંભવ છે. તેમ છતાં શીતળ સ્વભાવે એવું જે પાણી ઉષ્ણ પર્યાયને ગરમ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે બાજુમાં અગ્નિ નિમિત્ત છે એ વાત તો છે, નિમિત્ત નથી એમ કહેવામાં આવતું નથી. પણ એ અગ્નિ એને ગરમ કરે છે કે કેમ આટલો સવાલ છે. અઘરું પડેલું છે કે નહીં તો માણસ સવાલ કરે છે. નાવ કોઈ પણ ગરમ પદાર્થના પછી તડકો ઇલેક્ટ્રિક ગરમી એના સંયોગ વગર પાણીને ગરમ કરી દો, કરી દઈએ ન કરી દઈએ કઈ નથી. ચૂનો નાખે છે કે નહીં પાણીમાં, ગરમ નાખીએ છીએ ચૂનો, ચૂનો તો ઠંડો છે. ગાંગડો હાથમાં પકડો તો કોઈ દાબતું નથી, પાણીમાં નાખો એટલે વરાળ નીકળીને પાણી ઉકળતું હોય એવું ગરમ થાય. હાથ નાખો તો પોડલા પડે, પડે કે ન પડે. પણ અહીંયા તો એ દલીલબાજીનો પ્રશ્ન નથી, અહીંયા તો પાણીને એક દ્રવ સ્વીકારવામાં આવ્યું છે દ્રષ્ટાંતની અંદર, અગ્નિને બીજું દ્રવ સ્વીકારવામાં આવ્યું છે. પાણીની તો એક દ્રવ નથી, પાણી તો અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ એટલે જથ્થો છે અને એમાં કોઈ પણ પરમાણુ પરિણામની અપેક્ષાએ પાણીને પર્યાય છોડીને ગમે તે પર્યાયને પ્રાપ્ત થઈ શકે છે. એવું નથી કે પાણી કાયમ પાણી જ રહે છે, એવું કાંઈ નથી. પાણી પાણી પણ કાયમ રહે એવું કાંઈ નથી અને પાણી ન હોય એમાંથી પાણી ન થાય એવું પણ કાંઈ નથી. એ તો આખી કેમેસ્ટ્રીનો વિષય છે, કેમિકલ ઇફેક્ટથી ગમે તેવા મોટા ફેરફારો થાય છે. પાણીને પાવામાં આવે છે કે નહીં વનસ્પતિમાં, વનસ્પતિ રૂપે થાય છે કે નહીં. આવડા મોટા થળ ક્યાં ક્યાંથી ક્યાં એ બધા પાણીના પરમાણુઓ પાણીની અવસ્થા છોડીને બીજી બીજી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. પણ દ્રષ્ટાંતમાં તો આટલી જ વાત છે કે પાણી એક દ્રવ છે દ્રષ્ટાંત તરીકે, અગ્નિ એક બીજું દ્રવ છે. તો અગ્નિનું અગ્નિ પાણીનું કાર્ય કરે છે કે નહીં? અગ્નિ પાણીનું કાર્ય કરતી નથી, અગ્નિ ને પાણી ભેગા થતા નથી. બોલતો થાય છે ક્યારે થાય? જો અગ્નિ ને પાણી સાથે મળે એકબીજાનું કાર્ય કરવા માટે તો કા અગ્નિનો ગારો થાય અને કા પાણી સુકાય જાય, બે રહી ન શકે, બે માંથી એકનો નાશ થાય. શું થાય? બે તો કદી મળતા નથી. પાણીની ઉષ્ણ પર્યાયથી પાણીમાં આંગળી બજાડવાનો સ્વભાવ નથી, જીવનો વિકાર કરવાનો સ્વભાવ નથી, પણ અવસ્થા ધર્મ છે. કોઈ પણ પદાર્થ જીવ અને અજીવ, બાકીના ચારમાં એ ધર્મ નથી. અશુદ્ધારૂપે પરિણામવાના છ દ્રવ છે આ જગતમાં, એમાં જીવ અને અજીવ પુગળ પરમાણુ એ બંનેની અવસ્થામાં વિકૃતિ થવાનો ધર્મ છે. એમાં બેનો નિયમ જુદો છે. એક પુગળ પરમાણુ શુદ્ધ અવસ્થાએ થાય, શુદ્ધ તો એ પાછો અશુદ્ધ થાય છે ગમે ત્યારે. જયારે જીવ એક વાર પણ શુદ્ધ સિદ્ધ પર્યાય થાય તો ફરીને કદી અશુદ્ધ ન થાય. અનાદિમાં અનાદિથી અશુદ્ધ અવસ્થાએ રહેલો જીવ જ્યાં સુધી સિદ્ધ પર્યાયને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શુદ્ધ અશુદ્ધ પણ એની પર્યાયના ફેરફારો થાય છે. એટલે અશુદ્ધતા પણ એનો ધર્મ, રાગ પણ એનો ધર્મ એમ કહેવામાં આવ્યો છે. ધર્મ એટલે ધાર, જે ભાવને ધારી રાખે તેને ધર્મ કહેવો. પદાર્થ જે ભાવને ધારી રાખે તે તેનો ધર્મ છે, ધારણ કરવું તે તેનો ધર્મ છે. એ ધર્મની પરિભાષા છે, રૂઢિ પ્રમાણે ધર્મનો અર્થ નથી. અહીંયા વિજ્ઞાન પ્રમાણે ધર્મનો અર્થ છે કે જે ભાવને જે પદાર્થ ધારણ કરે તે ભાવ તેનો, તે પદાર્થનો ધર્મ છે. જીવ અને પુદ્ગળની અવસ્થામાં અશુદ્ધતા ધારણ કરે છે, મલિનતા ધારણ કરે છે, એવું પણ શક્ય છે, સંભવિત છે. એટલે એનો ધર્મ છે એમ ગણવામાં આવે છે. એણે એ ભાવ ધારણ કર્યો છે, નિમિત્ત ભલે ગમે તે હોય. પાણીથી દાજો, પાણીની ઉષ્ણ પર્યાયથી દાજો છે, અગ્નિથી દાજો ગમે ત્યાં. વળી પાણીનું દાજવું અને અગ્નિનું દાજવું એ બે ફેર છે, તે છે ફેર છે. અગ્નિથી સળગી શકાય છે, ગમે તેટલું પાણીનું હોય તો સળગી શકાય નહીં. ઠીક, અગ્નિ તો ઓછો ઉષ્ણ હોય તો પણ સીધી જાળ લાગે તો સળગાવે, અને પાણી એથી ઘણું ગરમ હોય, ગમે એટલું ગરમ હોય તો સળગાવે નહીં. નાખવું છે ગમે એટલું ગરમ પાણી એના ઉપર નાખો, એકદમ પૂરેપૂરું ગરમ નાખો, જેટલું ગરમ થઈ શકે લાકડું નહીં સાગે. અગ્નિથી ઓછો ગરમ હશે, સામાન્ય અગ્નિ દિવાસળે મૂકશો તો એને બિગાડશે, સળગાવશે. એમ બંનેની ઉષ્ણતામાં જ ફેર છે, કેમ કે બંનેની ભિન્ન ભિન્ન ઉષ્ણતા છે, બંનેની પ્રકારો ભિન્ન ભિન્ન છે, અને બંનેની અવસ્થા પણ ભિન્ન ભિન્ન છે, બે એક અવસ્થા નથી. અગ્નિ તેમાં નિમિત્ત નથી તેમ નથી, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી, ઉપાદાનની શક્તિનો નાશ કરવો પડશે. કલ્પનામાં થતો નથી, થઈ શકતો નથી. કોઈ એમ માને કે હું મારી શક્તિથી બીજા પદાર્થોના કાર્ય કરી શકું અને બીજા કાર્ય ન કરી શકે, પણ એમ બની શકતું નથી. જે તે પદાર્થની જે તે શક્તિ છે તે જ કાર્ય કરે છે, એમાં પોતાની શક્તિ બીજામાં કામ આવતી નથી. જો પોતાની શક્તિ બીજામાં કામ આવે એવી વસ્તુ વ્યવસ્થા હોય તો કોઈ કોઈને આ જગત ઉપર રહેવા દે નથી. આ પરિસ્થિતિ છે માણસોને, તેને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી, એટલે ઉપાદાનની શક્તિ રહેતી નથી સ્વીકારવામાં. એ જ રીતે નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી. હવે છે ન હોય એ પ્રશ્ન છે, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. આમ નિમિત્ત ઉપાદાન ઘટાડ્યું એમાં. નિમિત્તના સ્થાનમાં નિમિત્ત ભલે હોય છતાં ઉપાદાનની નિજ શક્તિ છે, એ કાર્ય કરે છે, એ સ્વયં સ્વતંત્ર કરે છે. જો એમને માનવામાં આવે તો પોતાની શક્તિનો સ્વીકાર એમાં નથી રહેતો. શક્તિનો સ્વીકાર નથી રહેતો ત્યાં પરાધીનતા સ્વીકારવી જ રહી અનિવાર્યપણે. અને એ પરાધીનતામાં ક્યાંય સુખની સુખ હોઈ શકે નહીં. એટલે એમ કહ્યું, હવે સિદ્ધાંત પર ઉઠાયું કે નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી. જે ગુણસ્થાનમાં જે જગ્યાએ જે પ્રકારનો ઉચિત વ્યવહાર હોય તે જ પ્રકારનો ઉચિત વ્યવહાર સ્વીકારવો જોઈએ, અને ત્યાં અનુચિત વ્યવહારનો સ્વીકાર પણ કરવો જોઈએ નહીં. કેમ કે ત્યાં વ્યવહારનો સ્વીકાર નથી, સાથે સાથે નિશ્ચયનો સ્વીકાર છે. ત્યાં ત્યાં આટલી જ અશુદ્ધિ હોય તો બાકીની શુદ્ધિ હોય, આથી વધારે અશુદ્ધિ હોય તો ત્યાં શુદ્ધિ હોય નહીં. શુદ્ધિ તો નિશ્ચય છે. તો નિશ્ચય ઉડી જાય છે, નિશ્ચય રહેતો નથી એટલે નિશ્ચય ઉડી જાય છે. ઉપાદાનના કાર્યકાળે નિમિત્ત હોય છે, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. ઉપાદાનના કાર્યકાળે નિમિત્ત હોય છે, જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્ત હોય છે એમ કહેવું છે. કેવું? ત્યારે તેને અનુકૂળ નિમિત્ત હોય છે, છતાં પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું નથી કે થતું નથી. આ નિયમ આવી વસ્તુની સ્થિતિ છે. આ પદાર્થના પરિણમનમાં આ વસ્તુ સ્થિતિ છે. અનાદિની જીવને સંયોગી દ્રષ્ટિ છે, એટલે સંયોગની પ્રધાનતાથી જોવાની દ્રષ્ટિ જે છે, એ સંયોગી દ્રષ્ટિથી એને ઉપાદાનની શક્તિ અથવા અસંયોગી તત્વ એને છૂટું જુદું સ્વતંત્ર પ્રતિભાસતું નથી. એ સંયોગી દ્રષ્ટિ છોડીને અસંયોગી તત્વની દ્રષ્ટિ એને કેળવી. આ મૂળ વાત છે, સિદ્ધાંતની જે વાત છે એ મૂળ વાત છે. નહીતર એવું બને છે કે અહીંયા કોઈ સમસ્ત સાવજ્ઞ યોગનો ત્યાગ કરીને, સર્વસંગ પરિત્યાગ કરીને, મુનિદશા અંગીકાર કરીને, દીક્ષા લઈને જંગલમાં જાય, પણ અંદરમાં સંયોગી દ્રષ્ટિ રહી ગયો હોય કે આ બધું મેં છોડ્યું, મારું બધું મેં છોડ્યું, મારું હતું તે બધું મેં છોડ્યું, મારું રાખીને છોડ્યું છોડ્યું કરે છે, મારું રાખે છે કે મારું હતું મેં છોડ્યું. એ ભલે એને શુભ પરિણામથી ત્યાં ત્યાગ કર્યો છે, પરિણામ જરૂર શુભ છે, તો પણ એના ફળમાં દેવલોકમાં જતા વિશેષ પ્રકારે બંધાઈને એકેન્દ્રની દશામાં કેમ જાય છે દેવ? કે એની સંયોગી દ્રષ્ટિ છે એ ધ્રુવ રહી ગઈ છે, ચાલુ ને ચાલુ રહી ગઈ છે. બરાબર. એટલે ત્યાં એ સંયોગમાં લપેટ થાય છે, અને એ સંયોગમાં તીવ્ર રસ લઈને પછી એકેન્દ્રિયાદિના ગતિને પ્રાપ્ત થાય. હા, દેવલોકમાંથી બચવું મુશ્કેલ છે. દેવલોકમાં એટલે ખાસ કરીને મિથ્યા દ્રષ્ટિ જીવો જે નીચેના વૈમાનિકથી નીચેના દેવલોકમાં છે, સંખ્યા ત્યાં વધારે છે. ઉપર તો ઓછી જ હોય ને, સીધી વાત છે. તો સોનું તો ઓછું જ હોય, હીરા માણેક તો રત્નો ઓછા હોય. લોઢાના ગોડાઉનના ગોડાઉનને લાખો ટન મારે લોઢું ગણાય એને ઓછા ગણાય ને, સીધી વાત એમ છે. એટલે એ સંયોગની દ્રષ્ટિ તોડવાનો આવી શકે છે.